રાજાઓનું બીજું પુસ્તક એનો દસમો અધ્યાય રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય દસમો હવે અહાબના 70 દીકરા સમરૂનમાં હતા અને યહુએ પત્રો લખ્યા ને સમરૂનમાં ઇઝરાયલના અમલદારો એટલે વડીલો પર તથા અહાબના પુત્રોની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું કે હવે તમારા માલિકના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે, માટે આ પત્ર તમને પહોંચતાની સાથે જ તમારા માલિકના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના પિતાના રાજાસન પર બેસાડીને તમારા પતિના ઘરને માટે યુદ્ધ કરજો. પણ તેઓ અતિશય ભયભીત થઈને કહ્યું કે જુઓ, બે રાજાઓ તેની સામે ટકી ન શક્યા તો આપણે કેમ કરીને ટકી શકીશું? આથી રાજાના ઘરના કારભારીએ, નગરના કોટવાલે, વડીલોએ તથા પુત્ર રક્ષકોએ યહુ પાસે માણસો મોકલાવીને કહાવ્યું કે અમે તારા દાસ છીએ, તું જે કંઈ અમને કહેશે તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા નહીં ઠરાવીએ, તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. પછી તેણે તેમના પર બીજો પત્ર લખ્યો કે જો તમે મારા પક્ષના હો ને મારું સાંભળવા ઇચ્છતા હો તો તે માણસોના એટલે તમારા પતિના દીકરાઓના માથા લઈને કાલે સવારે આ વખતે મારી પાસે ઇઝરાયલ આવજો. તે 70 રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા. તેઓએ તે પત્ર પહોંચ્યો ત્યારે એમ થયું કે તેઓએ તે રાજપુત્રોને પકડીને તેઓને એટલે 70 પુરુષોને મારી નાખ્યા અને તેમના માથા ટોપલીઓમાં નાખીને તેની પાસે ઇઝરાયલ મોકલ્યા. એક ખેપિયાએ આવીને તેને ખબર આપી કે તેઓ રાજપુત્રોના માથા લાવ્યા છે. તેણે કહ્યું કે દરવાજાના નાકા આગળ તેમના બે ઢગલા કરી સવાર સુધી ત્યાં નાખી મૂકો. સવારમાં એમ થયું કે તે બહાર નીકળ્યો ને ઉભા રહીને બધા લોકોને તેણે કહ્યું કે તમે ન્યાયી છો. જુઓ, મેં તો મારા માલિકની સામે બંડ કરીને તેને મારી નાખ્યો, પણ આ સર્વને કોણે મારી નાખ્યા? માટે હવે તમારે જાણવું કે યહોવા અહાબના કુટુંબ વિશે જે કંઈ બોલ્યો છે તેમાંનું એક કે વચન અફળ જનાર નથી, કેમ કે યહોવા પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યો હતો તેણે પૂરું કર્યું છે. યહુએ ઇઝરાયલમાં અહાબના ઘરના બાકી રહેલાના સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા. પછી તે ઉઠીને ચાલ્યો ગયો ને સમરૂનમાં આવ્યો અને યહુ માર્ગમાં ભરવાઓના કાતરણીના ઘર આગળ પહોંચ્યો ત્યારે તેને યહુદિયાના રાજા અહાઝિયાના ભાઈઓની ભેટ થઈ ને તેણે તેમને પૂછ્યું કે તમે કોણ છો? તેઓએ ઉત્તર આપ્યો કે અમે અહાઝિયાના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને મુજરો કરવા જઈએ છીએ. તેણે પોતાના માણસોને કહ્યું કે તેમને જીવતા પકડો. તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા ને તે 42 માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહીં. તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામે આવતો અચાનક તેને મળ્યો. તેણે તેને સવાલ કરીને તેને કહ્યું કે જેમ મારું હૃદય તારા હૃદય પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય છે? યહોનાદાબે ઉત્તર દીધો કે છે. તેણે કહ્યું કે જો એમ હોય તો મને તારો હાથ આપ. તેણે પોતાનો હાથ તેને આપ્યો એટલે તેણે પોતાની સાથે રથમાં ઉંચકી લીધો. તેણે કહ્યું કે મારી સાથે ચાલ ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો. એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો. સમરૂનમાં અહાબના સગરા બાકી રહેલાને મારી નાખ્યા જ્યાં સુધી કે જે વચન યહોવાએ એલિયાને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેનો નાશ કર્યો. ત્યાર પછી યહુએ સર્વ લોકોને એકઠા કરીને તેમને કહ્યું કે અહાબે તો બાલની સેવા થોડી કરી હતી, પણ યહુ તો તેની સેવા વધારે કરશે. માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને, તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે, કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ રહી જશે તે જીવતો રહેવા પામશે નહીં, પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યહુએ પક્કાઈથી કર્યું હતું. યહુએ કહ્યું કે બાલને માટે એક પવિત્ર મેળો ઠરાવો અને તેઓએ તેનો ઢંઢેરો પીટાવ્યો અને યહુએ આખા ઇસ્રાયેલમાં ખેપિયા મોકલ્યા અને બાલના સર્વ સેવકો આવ્યા. કોઈ પણ આવ્યા વગર રહ્યો નહીં. તેઓ બાલના મંદિરમાં આવ્યા અને બાલનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું હતું. વસ્ત્રની ઓરડીની સંભાળ રાખનારને તેણે કહ્યું કે બાલના સર્વસેવકોને સારું વસ્ત્રો કહેલાવ. એટલે તેઓને માટે વસ્ત્રો કહેલાવ્યો. અને યેહુ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના સેવકોને કહ્યું કે બરાબર તપાસ કરીને જુઓ કે અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ કેવળ બાલના જ સેવકો હોય. પછી તેઓ યજ્ઞો તથા દહન્યાર્પણ ચડાવવા અંદર ગયા. હવે યહુએ પોતાના તરફથી 80 માણસોને બહાર રાખ્યા હતા. તેઓને કહ્યું હતું કે જે માણસોને હું તમારા હાથમાં આપી દઉં તેમાંથી જો કોઈ નાસી જશે તો તે જવા દેનારનો જીવ તેના જીવને બદલે જશે. યહુ દહન્યાર્પણ ચડાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું કે અંદર જઈને તેઓને મારી નાખો, કોઈને બહાર નીકળવા દેશો નહીં. અને તેઓ તેમને તરવારની ધારથી માર્યા અને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાલના મંદિરના ગભારામાં ગયા. તેઓએ બાલના મંદિરમાંથી અસરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી. તેઓએ બાલના સ્તંભને તોડી પાડ્યો અને બાલના મંદિરને જમીનદોસ્ત કરીને તેને સંદાસ બનાવ્યું. તે આજ સુધી છે. આ પ્રમાણે યહુએ ઇસરાયલમાંથી બાલનો નાશ કર્યો. તો પણ નબાટનો દીકરો યરોબામ, જે પાપો કરીને ઇસરાયલ પાસે પાપ કરાવતો હતો, તેનું અનુકરણ કરીને એટલે બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડાની પૂજા યહુએ ચાલુ રાખી. અને યહુને યહુવાએ કહ્યું કે મારી દ્રષ્ટિમાં જે સારું છે તે ત્યાં કર્યું, ને જે સઘળું મારા અંતઃકરણમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબનું નિકંદન ત્યાં કર્યું તે ત્યાં સારું કર્યું છે. તેથી તારી ચોથી પેઢી સુધીના તારા પુત્રો ઇસરાયલની ગાદીએ બેસશે. પણ યહુએ ઇસરાયલના દેવ યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હૃદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહીં. યરોબામે પોતે જે પાપો કરીને ઇસરાયલની પાસે પાપ કરાવ્યું હતું તેવા પાપ કરવા તેણે ચાલુ રાખ્યા. તે દિવસોમાં યહોવાએ ઇસરાયલનો નાશ કરવા માંડ્યો અને હઝાયેલે તેમને ઇસરાયલની સર્વસીમામાં હરાવ્યા. એટલે યર્દનની પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોયરથી માંડીને ગિલિયાદ તથા બાસાન સુધી આખા ગિલિયાદ દેશને ગાદીઓને રૂબેનીઓને તથા મનાશીઓને હરાવ્યા. હવે યહુના બાકીના કૃત્યો ત્યાં તેણે જે સર્વ કર્યું તે તેના તમામ પરાક્રમો એ ઇસરાયલના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી. શું યહુ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને સમરણમાં દાટ્યો. તેના દીકરા હઝાયેલે તેની જગ્યાએ રાજ કર્યું અને યહુએ સમરણમાં 28 વર્ષ સુધી ઇસરાયલ પર રાજ કર્યું હતું.